एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवन चरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआई नी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, आजे आपणे एक एवी अद्भुत, कही शकाय के अकल्पनीय आत्मकथानी वात करवाना छीए।
हा, खरेखर अकल्पनीय। एरॉन राल्स्टननी बिटवीन अ रॉक एंड अ हार्ड प्लेस।
बराबर। आ पुस्तक मतलब मानव सहन शक्ति अने जीजीविषानी जे सीमाओ छे ने,
हाँ,
एना पर सीधो सवाल उठावे छे।
चोक्कस। अने एरॉन राल्स्टन जे मूळ तो अमेरिकन एंजीनियर छे, पछी साहसिक बन्या अने हवे तो जाणीता प्रेरक वक्ता पण छे।
एमनी आ वात कोई फिल्मनी स्क्रिप्ट नथी, हाँ, एकदम सत्य घटना छे। 127 कलाकनो एकलवायो संघर्ष।
ઉટાના પહેલા દૂરના કેન્યોનમાં નહીં,
હા બિલકુલ, બ્લુ જોન કેન્યોનમાં,
અને એ સંઘર્ષ પણ કેવો, એમ કે એક મોટો પથ્થર લગભગ 800 પાઉન્ડનો,
હા,
એની નીચે પોતાનો જમણો હાથ ફસાઈ જાય, અને બચવા માટે છેલ્લે શું કરવું પડ્યું, પોતાનો હાથ જાતે કાપવો પડ્યો।
વિચાર કરતા જ કંપાજી છંપી જાય। આ ખાલી શારીરિક ટકાઉની જ વાત નથી, પણ એ આખા અનુભવ પછી એમનામાં જે ઊંડો ફેરફાર આવ્યો,
બરાબર,
વ્યક્તિગત પરિવર્તન,
એ પણ એટલું જ મહત્વનું છે,
અને એટલે જ કદાચ આ વાર્તા આજે પણ એટલી પ્રસ્તુત લાગે છે, ખરું ને?
સાચી વાત, આપણને એમાંથી ઘણું શીખવા મળે છે, માનવ મનની તાકાત, જીવવાની પેલી અંદરની વૃત્તિ, અને ખાસ તો મુશ્કેલીના સમયે સંબંધો કેટલા મહત્વના છે।
હા, એ વાત તો છે, આ ખાલી એક એડવેન્ચર સ્ટોરી નથી, એથી ઘણું વધારે છે।
હા, પોતાના અસ્તિત્વ સાથેનો, પોતાના મૂલ્યો સાથેનો સંઘર્ષ છે।
તો ચાલો આપણે આરોન રાઇલ્સ્ટનના જીવનમાં થોડું ઊંડા ઉતરીએ, એમના એ શરૂઆતના વર્ષો, એમની પૃષ્ઠભૂમિ, શું એમનામાં પહેલેથી જ આ સાહસનું જુનૂન હતું?
આરોનનો જન્મ 1975નો, એમનું ભણતર જુઓ તો રસપ્રદ છે। કાર્નેગી મેલોન જેવી ટોચની યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું, સાથે ફ્રેન્ચ પણ ભણ્યા।
અચ્છા।
અને પછી ઇન્ટેલ જેવી મોટી કંપનીમાં નોકરી પણ લીધી, પણ એમનું મન ત્યાં ન લાગ્યું। એમનો જીવ તો હતો પ્રકૃતિમાં, પહાડોમાં, સાહસમાં।
એટલે પેલી કોર્પોરેટ લાઈફ છોડીને સીધા પહાડો અને ખીણો તરફ?
હા, બસ એમ જ સમજો, તેઓ બહુ કુશળ પર્વતારોહક હતા, કેન્યોનિંગના જાણકાર હતા। એમનો એક ગોલ હતો, ખબર છે
શું?
કોલોરાડોના જે 49 ફોર્ટીનર્સ છે, એટલે કે 14,000 ફૂટથી ઊંચા શિખરો, એ બધા પર શિયાળામાં, અને એ પણ એકલા ચડવું।
ઓહો, એકલા શિયાળામાં?
હા, આ જ બતાવે છે કે એમનામાં પડકાર ઝીલવાની કેવી ધગાશ હતી।
પણ એમની આ એન્જિનિયરિંગની સમજ અને આત્મનિર્ભરતા ક્યારેક કે થોડું વધારે પડતું જોખમી નહોતું બની જતું?
એ વાત સાચી છે, પુસ્તકમાં પણ એનો ઉલ્લેખ છે। તેઓ ખૂબ જ આત્મનિર્ભર, સેલ્ફ કોન્ફિડન્ટ હતા, કદાચ થોડા ઓવર કોન્ફિડન્ટ પણ કહી શકાય। એકલા રહેવું, જોખમ ખેડવું એમને ગમતું, પણ આ જ સ્વભાવ ક્યારેક ભારે પડે, જેમ કે પેલી એપ્રિલ 2003ની ટ્રીપ, ઉટાહાના બ્લુ જોન કેન્યોનમાં એકલા જ નીકળી પડ્યા।
અને પેલી ભૂલ?
હા, સૌથી મોટી ભૂલ, પોતાના પ્લાન વિશે ક્યાં જઈ રહ્યા છે એની પાક્કી માહિતી કોઈને આપી જ નહીં। આ પહેલા પણ નાની મોટી દુર્ઘટનાઓમાંથી એ બચ્યા હતા, એટલે કદાચ,
એટલે એમને લાગ્યું હશે કે કંઈ નહીં થાય,
બની શકે, એ આત્મવિશ્વાસ કદાચ થોડો વધી ગયો હતો।
અને પછી આવી પેલી તારીખ, 26 એપ્રિલ 2003, એ દિવસ,
બરાબર, કેન્યોનમાં નીચે ઉતરી રહ્યા હતા અને અચાનક પેલો મોટો પથ્થર લગભગ 800 પાઉન્ડનો ખસ્યો અને એમનો જમણો હાથ દિવાલ અને પથ્થર વચ્ચે ફસાઈ ગયો।
ઓ,
એ ક્ષણ પુસ્તકમાં વર્ણવી છે, એકદમ આઘાત, ભયંકર પીડા, અને વિશ્વાસ જ ના આવે કે આવું થયું છે।
પછી શું કર્યું એમણે? એન્જિનિયર હતા એટલે કંઈક ઉપાય વિચાર્યો હશે ને?
હા, તરત જ એમનું એન્જિનિયર મગજ કામે લાગ્યું। પહેલાં તો પેલા નાના મલ્ટીટૂલના ચાકુથી પથ્થરને તોડવાની કોશિશ કરી, પછી દોરડાની મદદથી કંઈક ગરગડી જેવું બનાવીને પથ્થર હટાવવાનો પ્રયત્ન કર્યો,
પણ કંઈ થયું નહીં।
ના, પથ્થર બહુ મોટો હતો અને એમની પાસે સાધનો બહુ ઓછા હતા, બધા પ્રયત્નો નિષ્ફળ ગયા।
અને સમય વીતતો ગયો, પરિસ્થિતિ વધારે ને વધારે ખરાબ થતી ગઈ હશે।
હા, પહેલા 2 દિવસ તો આ પ્રયત્નોમાં ગયા, પણ પછી ખરી કસોટી શરૂ થઈ, પાણી ખૂટવા માંડ્યું, ખાવાનું તો હતું જ નહીં લગભગ।
3જા દિવસથી 5મા દિવસ
સુધીમાં હાલત બહુ જ ખરાબ થઈ ગઈ, ડિહાઈડ્રેશન એટલું વધી ગયું કે, ખબર છે, એમને પોતાનું પેશાબ પીવું પડ્યું।
ઓહ, બાપરે!
રાત્રે ઠંડી એટલી કે હાડકા થીજી જાય, હાઇપોથર્મિયાનો ડર, અને દિવસે પેલો ફસાયેલો હાથ એમાં સડો બેસવા માંડ્યો.
શારીરિક પીડા તો ખરી જ, પણ માનસિક રીતે કેવું લાગતું હશે?
એ જ તો સૌથી અઘરું હતું. માનસિક તણાવ ચરમસીમા પર. એમને આભાસ થવા લાગ્યા.
આભાસ કેવા?
ભૂતકાળ યાદ આવવા લાગ્યો, પોતાની ભૂલો. ખાસ કરીને એમણે સંબંધોને જે રીતે અવગણ્યા હતા, કુટુંબ, મિત્રો, એમની જૂની ગર્લફ્રેન્ડ સોંજા, એ બધા માટે ખૂબ પસ્તાવો થવા લાગ્યો.
એમને લાગ્યું હશે કે હવે અંત નજીક છે.
બિલકુલ. એમને થયું કે હવે બચીશ નહીં. એટલે એમણે શું કર્યું? એમની પાસે વિડીયો કેમેરો હતો, એમાં પોતાના પરિવાર માટે વિદાયના સંદેશા રેકોર્ડ કર્યા.
ઓહ.
બચવાની આશા લગભગ છોડી દીધી હતી અને એમને સમજાઈ ગયું હતું કે જો જીવવું હોય તો આ હાથ કાપવો જ પડશે, બીજો કોઈ રસ્તો નથી.
પણ આવી ઘોર નિરાશાની પળોમાં જ કંઈક એવું બને છે જે બધું બદલી નાખે છે, નહીં?
સાચી વાત. પાંચમા દિવસે જ્યારે તેઓ લગભગ બેભાન અવસ્થામાં હતા, ખૂબ નબળા, ત્યારે એમને એક દ્રશ્ય દેખાયું, એકદમ સ્પષ્ટ.
કેવું દ્રશ્ય?
ભવિષ્યમાં એમને જે દીકરો થવાનો હતો એનું. એક નાનો સોનેરી વાળવાળો છોકરો એમની તરફ દોડતો આવે છે અને ડેડી કહીને બોલાવે છે.
ઓહો, આ તો
હા, આ એક ચમત્કાર જેવું હતું. આ દ્રશ્ય એમના મનમાં જે મૃત્યુનો સ્વીકાર હતો ને, એને હટાવીને જીવવાની એક પ્રબળ ઈચ્છા જગાવી. એમને કારણ મળ્યું જીવવા માટે, પ્રેમ ભર્યું કારણ.
અને એનાથી જ એમને પેલો વિચાર આવ્યો હાથના હાડકા તોડવાનો.
બરાબર. એ જ વખતે એમને ખ્યાલ આવ્યો કે કદાચ એ પોતાના શરીરના વજનનો ઉપયોગ કરીને પેલો ફસાયેલો હાથ છે એના હાડકા રેડિયસ અને અલના એ તોડી શકે છે.
અને પછી આવ્યો છઠ્ઠો દિવસ, ગુરુવારની સવાર. એમણે એ પગલું ભર્યું.
હા, એ કેટલું ભયાનક અને પીડાદાયક હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પેલા પોતાના શરીરના જોરથી પેલા બે હાડકા તોડ્યા. પછી લોહી રોકવા માટે પગના સ્નાયુમાંથી બનાવેલી કામચલાઉ ટોર્નિકેટ જેવી પટ્ટી બાંધી, અને પછી પેલું નાનું ધાર વગરનું મલ્ટીટૂલનું ચાકુ, એનાથી ધીમે ધીમે માંસપેશીઓ, નસો બધું કાપવાનું શરૂ કર્યું.
કેટલો સમય લાગ્યો હશે?
લગભગ એક કલાક. એક કલાકની એ અસહ્ય પીડા પછી એ મુક્ત થયા. પુસ્તકમાં એક ક્ષણનું વર્ણન છે મુક્તિનો, જે આનંદ, જે રાહત, એ અદ્ભુત છે.
મુક્ત તો થયા, પણ ત્યાંથી બહાર નીકળવું એ પણ એક મોટો પડકાર હશે. બચાવ કેવી રીતે થયો?
એમની હિંમત ત્યાં પણ ખૂટી નહીં. મુક્ત થયા પછી એક હાથે 65 ફૂટ ઊંચી ખડક પરથી દોરડા વડે નીચે ઉતર્યા.
એક હાથે?
હા. અને પછી લગભગ 11 કિલોમીટર એકદમ નબળી હાલતમાં મદદની શોધમાં ચાલતા રહ્યા. અને ત્યાં, નસીબ કહો કે ગમે તે, નેધરલેન્ડ્સનો એક પરિવાર, મેયર પરિવાર, ત્યાં ફરવા આવ્યો હતો.
અને એમણે મદદ કરી?
હા, એમણે તરત જ મદદ કરી અને સત્તાવાળાઓને જાણ કરી. પછી હેલિકોપ્ટર આવ્યું અને એમનો બચાવ થયો.
આ આખા અનુભવે આરોણના જીવનને કેવી રીતે બદલી નાખ્યો? એમનો વારસો શું ગણાય?
આ ઘટનાએ એમને અંદર બહારથી બદલી નાખ્યા. એ ફક્ત શારીરિક રીતે જીવતા નહોતા રહ્યા, પણ જાણે એમનો નવો જન્મ થયો હતો, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે. એ દુનિયા માટે એક પ્રતીક બની ગયા, માનવીય ઈચ્છાશક્તિનું, ગમે તેવી પરિસ્થિતિ સામે ટકી રહેવાનું. એક સફળ પ્રેરક વક્તા તરીકે એમણે પોતાની વાત લાખો લોકો સુધી પહોંચાડી.
અને પેલું દ્રશ્ય એમના દીકરાનું?
એ પણ સાકાર થયું. એમણે લગ્ન કર્યા અને એમને દીકરો થયો, લિયો. જાણે પેલું દ્રશ્ય પૂરું થયું. એમની વાર્તા આપણને શીખવે છે કે જોખમનું મૂલ્યાંકન કરવું કેટલું જરૂરી છે અને માનવીય સંબંધોની તાકાતને ક્યારેય ઓછી ન આંકવી જોઈએ.
આ પરિવર્તનની વાત બહુ રસપ્રદ છે. જો આપણે એમના વિચારો અને મૂલ્યોમાં જે બદલાવ આવ્યો એને જોઈએ, અકસ્માત પહેલાં, દરમિયાન અને પછી, તો શું દેખાય છે?
ચોક્કસ. અકસ્માત પહેલાં જોઈએ તો મુખ્યત્વે આત્મનિર્ભરતા, આત્મવિશ્વાસ, કદાચ થોડો અભિમાન તરફ જતો, અને સાહસ, એકાંત પ્રત્યે પ્રેમ. સંબંધો કદાચ એટલા મહત્વના નહોતા લાગતા.
અને પેલા 127 કલાકમાં શું બદલાયું?
એ સમયગાળામાં એમને પોતાની ભૂલો સમજાઈ, પોતાનો સ્વાર્થ દેખાયો, સંબંધોને જે અવગણ્યા હતા એનો ભયંકર પછતાવો થયો. જ્યારે મૃત્યુ સામે ઊભું હતું ત્યારે કુટુંબ, મિત્રો, આ બધા જોડાણો સર્વોપરી લાગ્યા. અને પેલા દીકરાના દૃશ્યે પ્રેમ અને ભવિષ્યની આશામાંથી એક અદ્ભુત તાકાત આપી. એમણે પોતાની ભૂલ સ્વીકારી કે હા, આ પરિસ્થિતિ મેં જાતે ઊભી કરી છે.
અને બચાવ પછી?
હા, એ બદનાવ ટકી રહ્યો.
હા, બિલકુલ.
બચાવ પછી એમનામાં ઊંડી નમ્રતા આવી, જીવન માટે, નાની નાની ખુશીઓ માટે, અને ખાસ કરીને સંબંધો માટે એક અતૂટ કૃતજ્ઞતાનો ભાવ જાગ્યો. એમને સમજાયું કે આપણે બધા ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલા છીએ.
અને પેલા ભયાનક અનુભવ વિશે શું?
એમણે અનુભવને પણ એક અલગ દ્રષ્ટિથી જોયો, એમાં પણ અર્થ શોધ્યો, એને પોતાના વિકાસ અને પરિવર્તન માટેનું કારણ ગણાવ્યું. એ તો ત્યાં સુધી કહે છે કે હું એ પથ્થરનો આભારી છું.
ખરેખર?
હા, કારણ કે એ અનુભવે એમણે નવું જીવન, નવી દ્રષ્ટિ આપી. એમનો વિશ્વાસ પાક્કો થયો કે પડકારો આપણને ઘડે છે, એક ભેટ પણ હોઈ શકે છે.
જો આપણે આ આખા ઘટનાક્રમમાંથી ત્રણ સૌથી મુખ્ય, જેને કહીએ કે ટર્નિંગ પોઈન્ટ્સ, કાઢવા હોય તો કયા ગણાય જેને ખરેખર એમની દિશા બદલી?
સારો પ્રશ્ન છે. પહેલો અને સૌથી સ્પષ્ટ તો ખુદ અકસ્માત જ છે. જે ક્ષણે પેલો પથ્થર પડ્યો અને હાથ ફસાયો, બધું બદલાઈ ગયું.
હા, એ તો ખરી શરૂઆત હતી.
એક મજાની સાહસ યાત્રા સીધી જીવન મરણની લડાઈ બની ગઈ. એક ક્ષણે એમને મોતનો અને પોતાની ભૂતકાળની ભૂલોનો, ખાસ તો કોઈને જાણ ન કરવાની ભૂલનો સામનો કરવો પડ્યો.
બરાબર. બીજો વળાંક કયો?
બીજો અને મારા મતે સૌથી પ્રેરણાદાયક એ ભવિષ્યના પુત્રનું દ્રશ્ય. જ્યારે બધી આશા તૂટી રહી હતી, શરીર સાથ નહોતું આપતું, ત્યારે એ દ્રશ્યે એમના મનને પલટી નાખ્યું. મૃત્યુની તૈયારીમાંથી લડવાની, ભવિષ્ય માટે જીવવાની પ્રબળ ઈચ્છા જાગી.
એક નક્કર કારણ મળ્યું.
હા, પ્રેમ પર આધારિત કારણ મળ્યું. એનાથી અકલ્પનીય પીડા સહન કરવાની તાકાત મળી.
અને ત્રીજો મુદ્દો, જે સૌથી ક્રિયાશીલ કહી શકાય?
ત્રીજો હતો હાથ કાપવાનો નિર્ણય. અને એ કેવી રીતે કરવો એનો ખ્યાલ આવવો, એ સ્વીકારવું કે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી, અને પછી એ પદ્ધતિ શોધવી કે પહેલાં હાડકાં તોડવા પડશે. આ ક્ષણે આરોન પરિસ્થિતિનો ભોગ બનનાર મટીને પોતાના જીવન માટે નિર્ણય લેનાર બન્યા.
એક ભયાનક પણ જરૂરી પગલો.
હા, પોતાની જીવવાની ઈચ્છાનું અંતિમ પ્રમાણ.
આરોન વાલ્સ્ટનની આ અસાધારણ કહાણીમાંથી આપણા જેવા સામાન્ય લોકો માટે શું શીખવા જેવું છે? કયા બોધપાઠ મળે છે?
ઘણા બધા. પહેલો અને સૌથી મહત્વનું તો સ્થિતિસ્થાપકતા, એટલે કે રેઝિલિયન્સ. માણસનું શરીર અને મન કેટલું સહન કરી શકે છે અને પાછું ઊભું થઈ શકે છે, એ અકલ્પનીય છે.
હા, જ્યાં સુધી કસોટી ન થાય ત્યાં સુધી આપણને ખબર જ નથી હોતી આપણી અંદરની તાકાતની.
બિલકુલ. રાઇલ્સ્ટનની વાત એનું ઉત્તમ ઉદાહરણ છે.
બીજું, એમની ભૂલમાંથી શું શીખવાનું?
બીજો પાઠ છે પસંદગી અને જવાબદારી. એમનો પેલો અતિ આત્મવિશ્વાસ અને કોઈને જાણ ન કરવાની બેદરકારી લગભગ જીવલેણ સાબિત થઈ. એ બતાવે છે કે આપણે જે નિર્ણયો લઈએ છીએ, નાના કે મોટા, એના પરિણામો આવે છે અને એની જવાબદારી આપણી છે. જ્યારે માણસ એકદમ એકલો પડી જાય, મોત સામે દેખાય, ત્યારે જ સમજાય છે કે કુટુંબ, મિત્રો, આ માનવીય જોડાણો કેટલા અમૂલ્ય છે. રાલ્સ્ટનનો પસ્તાવો આપણને યાદ અપાવે છે કે આપણા પ્રિયજનોને ક્યારે ફોર ગ્રાન્ટેડ ન લેવા જોઈએ. ખાલી હું અને મારું, એની પણ એક મર્યાદા છે.
અને પેલી વાત કે દુઃખમાંથી પણ કંઈક સારું નીકળી શકે.
ચોક્કસ. ચોથો બોધપાઠ એ છે કે દુઃખમાં પણ અર્થ અને વિકાસ છુપાયેલા હોઈ શકે છે. રાલ્સ્ટન એ ભયાનક અનુભવ પછી ભાંગી પડવાને બદલે એમાંથી શીખ્યા, બદલાયા, જીવન પ્રત્યે વધુ કૃતજ્ઞ બન્યા. પ્રતિકૂળતા આપણને ઘડી શકે છે, જો આપણે એને એ રીતે લઈએ તો.
અને આશા એ કેટલી જરૂરી રહી?
પાંચમો મુદ્દો એ જ છે. આશા એક ટકાવી રાખનાર બળ છે. ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય, આશા છોડવી નહીં. ભવિષ્યનું વિચારવું, કલ્પના કરવી, જેમ રાલ્સ્ટને દીકરાનું દ્રશ્ય જોયું, એ માનસિક રીતે ટકી રહેવા માટે ખૂબ જરૂરી છે. આશા એક રણનીતિ બની શકે છે. અને છેલ્લે, આ અનુભવે એમને જીવનની કિંમત અને કૃતજ્ઞતા શીખવી. એ આપણા બધા માટે લાગુ પડે છે. મોતને આટલું નજીકથી જોયા પછી રોજબરોજની સામાન્ય લાગતી ક્ષણો પણ કેટલી કિંમતી છે એનો અહેસાસ થાય છે.
ખૂબ જ ઊંડાણપૂર્વકના બોધપાઠ છે. જો આપણે આખી ચર્ચાના અંતે ત્રણ મુખ્ય તારણો કાઢીએ, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ શું હોઈ શકે?
હા, પ્રયત્ન કરીએ. ભાવનાત્મક સૂજ તરીકે હું કહીશ કે જીવનની સૌથી ખરાબ, એકલવાઈ અને પીડાદાયક ક્ષણોમાં પણ પ્રેમ, ભલે પરિવાર માટે હોય, મિત્રો માટે હોય કે પછી ભવિષ્યની કોઈ અદૃશ્ય આશા માટે હોય, એ જ ટકી રહેવાની અને અશક્ય લાગતું કામ કરવાની સૌથી મોટી શક્તિ આપે છે.
બહુ સાચી વાત. અને બૌદ્ધિક રીતે શું શીખવા મળે?
બૌદ્ધિક સૂજ કદાચ આ છે. માણસની ઈચ્છાશક્તિ અને સમસ્યા હલ કરવાની જે ક્ષમતા છે એની કોઈ સીમા નથી. અત્યંત ખરાબ સંજોગો આપણી અંદર છુપાયેલી એવી શક્તિઓ અને ટકી રહેવાની વૃત્તિને જગાડી શકે છે જેની આપણે સામાન્ય જીવનમાં કલ્પના પણ ન કરી હોય. રાલ્સ્ટનની એન્જિનિયરિંગ સ્કિલ અને સાહસિક વૃત્તિ બંને કામે લાગી.
અને છેલ્લે એક સાર્વત્રિક સૂઝ જે આપણા બધાના જીવનમાં કામ લાગે.
સાર્વત્રિક સૂઝ મારા મતે આ છે. રાલ્સ્ટનનો અનુભવ એક કડવું પણ શક્તિશાળી સત્ય સામે લાવે છે. ક્યારેક આપણી મોટી ભૂલો અને એના પરિણામો જ આપણને સાચી નમ્રતા અને પરિવર્તન તરફ દોરી જતી જરૂરી ભેટ બની શકે છે. શરત એટલી કે આપણે એનો સામનો કરવાની અને જવાબદારી લેવાની હિંમત બતાવીએ. પડકારો આપણને ખાલી ચકાસતા નથી, એ આપણને ઘડે પણ છે.
અદ્ભુત. આરોન રાલ્સ્ટનની આ કથા ખરેખર રૂવાણા ઊભા કરી દે તેવી ડરામણી પણ સાથે સાથે એટલી જ પ્રેરણાદાયી છે. માનવ મન અને શરીરની શક્તિઓ વિશે વિચારવા મજબૂર કરી દે છે.
સાચી વાત. આ ખાલી એક વ્યક્તિની જીતની વાર્તા નથી, પણ સંઘર્ષ સામે લડવાની, ટકી રહેવાની અને અંતે પરિવર્તન પામવાની જે માનવ ભાવના છે એની શક્તિની ગાથા છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.